અગિયારમાં આલ્બમમાં સાતમી દ્રષ્ટિની ગાથા પાંચનું વિવરણ કરેલ છે.
સામર્થ્ય યોગ એ અનુષ્ઠાન નથી, એને યોગનો શબ્દ મળ્યો છે. અસંગ અનુષ્ઠાન છે એનું પરિણામ, એમાં એ શબ્દ મળ્યો છે સામર્થ્ય યોગ. એ પરિણામ આવે જ્યારે અસંગ અનુષ્ઠાન થાય ત્યારે એ ધર્મ સંન્યાસ નામનો યોગ ઉત્પન્ન થાય. સામર્થ્ય યોગના પછી સામર્થ્ય યોગના પ્રકાર પડે, સામર્થ્ય યોગના પ્રકાર પડે. એક સામર્થ્ય યોગ ધન્ય ધર્મ સંન્યાસ અને બીજો યોગ સંન્યાસ. યોગ સંન્યાસ એટલે અયોગી અવસ્થા. હા, એટલે બધું આપણે 14મા ગુણસ્થાનકની વાત કરી. અપેક્ષા ભેદે છે. યોગની પરિભાષામાં ચાર યોગ છે, એટલે એ ચાર પ્રકારનું અનુષ્ઠાન યોગની અપેક્ષાએ છે. જે પહેલાં કીધું, પ્રીતિ યોગ, ભક્તિ યોગ, વચન યોગ અને અસંગ યોગ. એ અસંગ યોગ જ્યારે થાય એ સામર્થ્ય યોગ. એ સામર્થ્ય યોગના બે પેટા ભાગ થાય, ધર્મ સંન્યાસ યોગ અને યોગ સંન્યાસ. એ સેના આધાર ઉપર કીધા? યોગની. એટલે જે યોગ માર્ગના ભેદ છે એ ભેદના આધાર ઉપર અનુષ્ઠાનની મૂલવણી કરી. અને અહીંયા અસંગ અનુષ્ઠાનના પાંચ ભેદ કીધા એ કયા ઉપર કીધા? સેના આધાર ઉપર પરિણામના આધાર ઉપર. જે અનુષ્ઠાન કેવળ 20 જ છે એનું પરિણામ 20 છે, બીજાનું પરિણામ ઘર છે, ત્રીજાનું છે અનઅનુષ્ઠાન, એને અનુષ્ઠાન જ ન કહેવાય, ચોથાનું તે હેતુપૂર્વકનું છે અને પાંચમું અમૃત. એટલે જે એ જ પરિણામ લાવીને જ રહે છે. એ પરિણામની અપેક્ષાએ અનુષ્ઠાનના ભાગ કીધા. અને પેલું અનુષ્ઠાન જે કયા એ યોગની અપેક્ષાએ કીધા. અને યોગની અંદર પણ પાછા એના પેટા યોગ આવે. એટલે અહીંયા આપણે જ્યારે યોગ માર્ગની જ્યારે વાત થાય છે ત્યારે અહીંયા એણે યોગ અનુષ્ઠાન કીધા. આપણે 20 ઘર એ આવી ગયું હતું અનુષ્ઠાન પરિણામની અપેક્ષાએ. કેવળ મિથ્યાત્વયુક્ત, આગ્રહયુક્ત, અભિગ્રહયુક્ત, કદાગ્રહયુક્ત કોઈ અનુષ્ઠાન કરે તો એ 20 છે. એનું કોઈ પરિણામ આત્માની ઉજ્જવળતાનું પરિણામ આવે નહીં. એટલે એ ઝેર સમાન ગણાય. અહીંયા આપણે અનુષ્ઠાનના ચાર પ્રકાર જે છે એ ચાર પ્રકારમાં આ જે સાતમી દ્રષ્ટિ છે એ અસંગ અનુષ્ઠાન અહીંયા સુધી પહોંચી ગયા. તો પ્રીતિયોગ, ભક્તિયોગ, વસંગયોગ અને અનુષ્ઠાન, આ અસંગયોગ. તો એ તો આપણે આઠ દ્રષ્ટિની સજ્જાઈનો આ ક્રમિક વિકાસ છે, આ વાત તો આપણે થઈ છે. હવે આમાં કંઈ કોઈ પ્રશ્ન છે? જીવ યોગ માર્ગમાં કેવી રીતે આગળ વધે? આ એના પગથિયા છે. પહેલું પ્રીતિ, એને જે આદર્શ જે છે એ આદર્શ પ્રત્યે એને પ્રીતિ થવી જોઈએ. એના કેના જેવું થવું છે, એનો ભગવાન કોણ, એના પ્રત્યે એને પ્રીતિ હોવી જોઈએ. હવે જે સાધના માર્ગ લીધો છે એનું પરિણામ તો અસિદ્ધ અવસ્થા છે, હવે એના તરફ પ્રીતિ નથી, મારે સિદ્ધ તો થવું, એના તરફ પ્રીતિ નથી, તો એ અનુષ્ઠાનમાં આગળ વધી શકે. એટલે પરિણામ કેવું થાય? વિશ. તો પ્રીતિ યોગ, જ્ઞાનીઓ એમ કે છે કે જીવને સંસારમાં છે શું કામ? સંસાર તો પ્રીતિ છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે, એ સંસાર તરફની પ્રીતિ અનંત પ્રકારની છે, એને તોડીને પ્રભુ પ્રત્યે જે પ્રીતિ કરે એ યોગ માર્ગમાં જોડાયો. યોગ એટલે આત્માનું મોક્ષ સાથે જોડાવું. તે તો કેવી રીતે જોડાય? પેલા સંસારની પ્રીતિ તોડે તો એને પેલા પ્રભુ પ્રત્યે પ્રીતિ થવી જોઈએ, પરમાર્થ પ્રત્યે પ્રીતિ થવી જોઈએ, ધર્મ પ્રત્યે પ્રીતિ થવી જોઈએ, દેવગુરુ પ્રત્યે પ્રીતિ થવી જોઈએ. તો એનું પહેલું પગથિયું કે ભાઈ સંસારમાં શું કામ છે, તો પ્રીતિ છે. એટલે પ્રીતિ પછી જેના તરફ પ્રીતિ છે એની આગળની વ્યવસ્થામાં ભક્તિ આવે. કેમ કે જેની સાથે પ્રીતિ છે એની સાથે એનો પરિચય વધે, પરિચય વધે તો શું થાય, એના ગુણોની ઓળખાણ થાય, એની દશાની ઓળખાણ થાય. અને જેવી એની દશાની ઓળખાણ થાય, ક્યાંક લોકોત્તર સ્વરૂપ દેખાય, તો એના પ્રત્યે શું થાય, ભક્તિ, આદર, આદર ભાવ, ભક્તિયોગ. અને ભક્તિયોગ જેનો છે પછી મારે શું કરવું ને શું નહીં તો કોનું માને, જેના તરફ, એનું જ વચન પાળી શકાય, બીજાનું પાળી શકાય. જેના ઉપર ભક્તિ ન હોય તો આપણે કહે કે એ તો નવરો છે, એ કંઈ કરે કંઈ, એનું મનાય નહીં, એના ભરોસે રહેવાય. પ્રીતિયોગ, ભક્તિયોગ, પછી વચનયોગ. એટલે શાસ્ત્રનું માને તો શાસ્ત્રના રચનારાઓ તરફ એને શું છે, ભક્તિ છે. શાસ્ત્ર ઘણા મતી થોડા વિશિષ્ટ કહે તે શાસ્ત્ર લખનારા તરફ એને ભક્તિ છે. એટલે અનુષ્ઠાન કરશે એ એમ કે ભાઈ શાસ્ત્રમાં કીધું હશે તે પ્રમાણે આપણે કરવું, અને કરવામાં એનો આદર હશે તે જગ્યાએ એ તદ હેતુ અનુષ્ઠાનમાં પહોંચી જાય. જે હેતુથી શાસ્ત્રમાં કયા છે અનુષ્ઠાન, એ હેતુથી એ કરે છે. પણ પછી આગળ વચન, પછી અસંગ, એ અસંગની ભૂમિકા પછી ઊભી થાય છે સાતમા. એ ભૂમિકા કેવી છે કે શાસ્ત્રમાં પણ કહ્યું કે ન કહ્યું, હવે એ જીવ પોતે પોતાની રીતે જ પોતે ક્ષાયિક ભાવમાં આવ્યો છે, એટલે શું કરવું ને શું ન કરવું એ પોતે જ નિર્ણય કરે છે. ઋતમભરા પ્રજ્ઞા બુદ્ધિ, એનામાં એવી પ્રકારની પ્રજ્ઞા છે, હવે એને આમાં કહ્યું છે માટે કરવાનું, એના માટે એમ નથી કરતું. એટલે અહીંયા સુધીનો એનો દશા કેવી છે, ઉપકારી ઉપરનો થોડો અંશે પણ રાગ છે. આ ઉપકારી 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 પણ રાગ વિના, ઉપકારી ન હોય ઉપકારી વિના, ઉપાસ્ય અને ઉપકારી બે જુદા છે. ઉપાસ્ય છે એ ચરમ અવસ્થા છે, ઉપકારી છે બધા માર્ગની અંદર મળતા રાહદારીઓ છે, સાથ આપે, આગળ ચીંધે, માર્ગ બતાવે, કોઈ શરૂઆત આપણી યાત્રા બધા પણ એ બધા માર્ગદર્શક, એમ તો નિશાળના માસ્તરે આપણને ના શીખડાયું, વાંચતા શીખડાયું કે નહીં? આપણે કહો એને આ ન શીખડાયું હોત તો હવે જાય એની પૂજા કરે. ભૂમિકા ભેદે ઉપકારી બદલાય જ, ઉપકારી ઉપરનો રાગ જોડે એ જ આગળ વધે. એટલે અહીંયા કહ્યું છે કે ઉપકારી પુરુષોની ઉપરનો રાગ પણ ત્યજવો જ પડે. અનુષ્ઠાનમાં આવે અસંગ, એટલે હવે એને પોતાના આત્માના ગુણોનો સંગ, એ ગુણના આધાર ઉપર હવે પ્રગતિની સાધનાનો આધાર આત્મિક ગુણોમાં રમણતા, આત્મિક ગુણોમાં. આ સાતમી દ્રષ્ટિમાં એને બોધ એવો થયો છે કે એને પોતાના બોધને આધારે સ્વગુણોમાં રમણતા છે, એટલે ધ્યાનમાં ઈ. એટલે ધ્યાનમાં પછી કોઈ ઉપકારીનો આધાર નથી, શાસ્ત્રનો આધાર નથી. ધ્યાનની અવસ્થામાં શેનો આધાર છે? સ્વગુણનો આધાર છે, સ્વગુણનો આધાર છે. એટલે એ જે આધાર છે, અસંગ અનુષ્ઠાન છે, એ જ એને અબંધમાં પહોંચાડે છે. કેવળ જ્ઞાન થાય છે, પણ કોને કેવળ જ્ઞાન થાય છે? અસંગમાં પ્રવેશ કરનારને થાય છે. અસંગમાં નથી થયો હજી, કોઈને કોઈ પ્રકારનો એનામાં રાગનો ગણ્યો છે, શાસ્ત્ર ઉપર છે, ગુરુ ઉપર છે, અથવા તો બીજા કોઈ પણ પ્રકારે છે, તો ત્યાં એનો અટકાવ છે. એટલે એ જે છે ત્યાં એ તેરમામાં, આખરે સાતમી દ્રષ્ટિ અને આઠમી દ્રષ્ટિ કે સાતમું ગુણસ્થાન અને તેરમું ગુણસ્થાન કેટલો કાળ છે? બે ઘડી તો વધારેમાં વધારે, એ તો ઉત્કૃષ્ટ. આઠ સમયથી શરૂ કરે તો એ સમયે જીવ જે પ્રકારની આખી એની શ્રેણી માંડે છે, એ શ્રેણી જો અસંગ અનુષ્ઠાન ઉપર હોય તો કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાય. એટલે એને કહ્યું ને કે અહીંયા સામર્થ્ય યોગ, એનામાં ધર્મ સંન્યાસ નામનો સામર્થ્ય યોગ. આ ધર્મ છે, શાસ્ત્રની ભક્તિ, દેવગુરુની ભક્તિ, ઉપકારીની ભક્તિ, એ બધા ધર્મો છે. પણ ઉપલી ભૂમિકામાં જીવ આવે એને નીચલી ભૂમિકાના ધર્મો, ધર્મ સંન્યાસ તો ભૂમિકાએ ભૂમિકા એ પ્રત્યે આપણે આ વાત કરી. ધર્મ સંન્યાસ યોગ દરેક ભૂમિકાએ પ્રત્યે છે. ધર્મ સંન્યાસ થયો કે નહીં? પણ કોને થયો? સાધુ પદમાં જે બિરાજમાન થયો એને શ્રાવકનો ધર્મ છે, એ ધર્મ પરિણામ તૂટી ગયું. અનુકંપા દાન હતું, પૌગલિક દાન હતું, એ બધું છૂટતું. જેમ જેમ એ મુનિપણામાં આવ્યો, મુનિપણામાં આવતા હતા એટલે સુધીના કે પછી એના પોતાની રોજિંદી ક્રિયાના પણ કેટલાક, એક કલમાં એ જ્યારે થયો, જીન કલ્પી થયો ત્યારે અનેક અનુષ્ઠાનો, એમ અસંગમાં ચાલતો 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 માર્ગ અધ્યાત્મનો એ તો એકાકીનો માર્ગ છે. સમૂહમાં આરાધનાથી થાય, પણ આરાધવાનું એકાકી કે સમૂહ? સમૂહમાં બળ મળે, સમૂહથી આરાધના થાય, પણ આરાધના કોને કરવાની? પોતાની, પોતાના પરમ તત્વ સાથેની એની અનુસંધાન શું? એમાં જો બીજા બાકીના બધા રહીએ તો અટકી રહીએ ને, રોકાય. એ ચાલનારા ચાલે, ઉભા રહેનારા ઉભા રહીએ, થાકનારા થાકી જાય, બેસનારા બેસી જાય, પણ આ જે છે એ તો ચાલતો જ જાય, ચાલતો જ જાય. આ માર્ગ એ પરમાર્થની યાત્રાનો માર્ગ આવો છે કે સાથે અનેક આવે, બધાય આવે ત્યારે ઉપર જાય તો તું નહીં જઈ શકે. કોઈ આવે તો ઠીક છે, ના આવે તો ઠીક છે. એટલે એટલી પણ એની રાગ દ્રષ્ટિ નથી. અસંગતા એની છે. સંગમાં ચાલતા હોવા છતાં ઉપાસના કોની? ધર્મનું સ્વરૂપ આરાધનાનું સામૂહિક સાંઘિક, પણ સાંઘિક આરાધનામાં ઉપાસના કોની? પોતાના એક પરમ પોતાના જ આત્મતત્વને. એટલે એને ધર્મ સંન્યાસ યોગનું સામર્થ્ય યોગ એને કીધું. ધર્મ સંન્યાસ નામનો આ સામર્થ્ય પ્રગટાવવાનો છે. સાથીઓ સંગીઓ બધા છૂટતા જાય છોડતા જાય. જમાઈ ભેગું આવે તો આવે, ન આવે તો ન આવે. એના ઘરે ગયું જમાઈને મૂકીને મારે ઘરે કેમ જવાય એમ વર્ધમાન વિચાર કરે. એમ ને કરે ને, ખોટું લાગે નહીં તો દીકરીને જમાઈને દઈ દે. વ્યવહારમાં તો કઈ ન થાય, દીકરીને જરાક જરાય ઓળું કરાવીને વેવાય વેલાય. અહીંયા ચાલે પરમાત્મા ત્યાં સુધી કે ભગવાન ગૌતમની રાહ જુએ. હવે સમજવા જેવી વાત કે ગૌતમને મહાવીર પ્રત્યેનો રાગ હતો એનો સ્વરૂપ શું હતો? એ પ્રશસ્ત પણ કયા પ્રકારનો પ્રશસ્ત હતો? ગૌતમના મનની અંદર સેજ એવો ભાવ હતો કે ભગવાનને મારા તરફ ઘણી પ્રીતિ છે, પાપ ભૂલ છે. આમ પોતાને ભગવાન ઉપર રાગ છે, એના કરતા ભગવાનને મારા તો હું કોણ છે એવો મારા પ્રથમ શિષ્ય પ્રથમ ગણધર. અને આવું બધું છોડીને ભગવાનનો પેલો શિષ્ય થનાર એના સમાવેશમાં હું, ભગવાન મને મૂકા વિના ક્યાંય જાય રાગ ખરો એને ભગવાન ઉપર. પણ એ કેવો? કે ભગવાનમાં ભાવને એની અપેક્ષા એ મૂકો કે ભગવાન મને મૂકા વિના જાય. અને ભગવાન વયા ગયા એટલે એને ખબર પડી કે ઓ ગયા, ઓહો તો હું માનતો તો એ ખોટું. શું માનતો હતો તું? તને ભગવાન ઉપર રાગ નહીં પણ ભગવાનને તારા ઉપર રાગ છે. એની માન્યતામાં તું જે ચાલતો હતો એને ધક્કો વાગ્યો, એને આ તો ખોટું હવે હું માર્ગ પકડી લે છે. કોઈ તો એના માટે રોકાતું તો પોતે પોતાના માર્ગે વહે. ચાર કલાકમાં અસંગ થઈ ગયા. જેવી અસંગ ભાવની અંદર શ્રીનીએ ચડ્યા, ખૂબ આક્રમ જેને વિલાપ કર્યા. અને વિલાપ કરતા કરતા મનમાં એક થયું તો આ તો સર્વજ્ઞ હતા, આ તો પૂર્ણ વિતરાગ હતા. મેં એમના વિશેની કલ્પના ખોટી કરી કે પૂર્ણ વિતરાગ છે એ ભલે દુનિયાની દ્રષ્ટિ હોય પણ મારા તો રાગી હશે. એને થયું કે પ્રભુના જ્ઞાનમાં તો હતું જ છે અને પ્રભુ જે છે એ તો પૂર્ણ વિતરાગ છે. એટલે એના મુક્તિ પંથે ગયા. એટલે એ પ્રભુની વિતરાગતાનું દર્શન થયું. અસંગ અવસ્થાની આત્માની સાધનાનું પોતાને ખ્યાલ આવ્યો અને જાયું તો પોતે શ્રેણીએ ચડી ગયું કે આ જગતમાં કોઈ કોઈનું એકલા આ અધ્યાત્મની યાત્રા એકલી કરવાની છે. અને આજે ઘણી વાર આ ભ્રાંતિ એટલી બધી છે કે આપણે મને છે કહેવાતા ગુરુઓને કે આપણને એના પ્રત્યે ભાવ છે, એમાં એને આપણા પ્રત્યે જયારે વાત કરે એને બહુ એ જયારે હોય ત્યારે પૂછે. એ તો મનવાનો જ છે, જો પૂછતો હશે હાચે હાચે. જો હાચે હાચ તમે માનો છો એવું હશે તો એનો તો કલ્યાણનો કોઈ આરો વારો નથી. પણ તમારી માન્યતા ખોટી હશે તો તમે ત્યાં સુધી રોકાઈ જશો. જ્ઞાની ક્યાંય રોકાતા નથી. નગર શેઠને એમ થયું કે મુનિ મહારાજે અમારી આમંત્રણ રાખવી જોઈએ. આમંત્રણ આનંદે કઈ નતું કે સંઘપતિ આવે એટલે બધું શરૂ કરી. સંઘપતિના મનની અંદર ભામો અને ફાંકો હતો કે અમારા વિના કઈ થાય. જેવા આપણે ટ્રસ્ટીઓ હોય છે ને કે અમારા વિના કઈ થાય. તમે કઈ નહીં ભાઈ, આ પરમાર્થ માર્ગમાં તમે તમારું કામ કરો. એટલે જેને કહ્યું કે સાહેબ આ ન ચાલે, તમારું કામ જ કરવું. એને કીધું આનંદ ગમે કે આ થાય મેં આ લઈ લો તમારા વસ્ત્ર અને આ ગોચરી તમારી તમારા ઘરમાં. વાત પૂરી થઈ. અમે તો આનંદગણ છે. વાત પકડાય છે? જે સાધક છે, જેને આત્મકલ્યાણ કરવું છે, એ આવામાં ક્યાંય રોકાય અને એ બીજા ઉપર આવું કરે છે એવું કંઈ માનવું એટલે તો એ બીજા ઉપર આવું રાખે એવું ત્યાં સુધી હસ્યું અસંગ અનુષ્ઠાનમાં એનો જ પ્રવેશ નથી. આ અસંગ અનુષ્ઠાન જે છે એ પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ, કે આત્મા એકલો છે, સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, જાણ્યો સર્વેથી ભિન્ન, આ જાણપણું જ્યારે આવે છે એ જે સમ્યક દર્શનની આ સમાપત્તિ છે. એ સમાપત્તિ થઈ એટલે એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિમાં એ સીધો 12મા ગુણસ્થાનકમાં, કેમ કે અહીંયા એક ક્ષાયિક ભાવમાં આવી ગયો. ધર્મ સંન્યાસ બે રીતે પ્રગટે, એક તાત્વિક અને એક અતાત્વિક. અતાત્વિકની અંદર પતનનો ભય છે, તાત્વિકમાં પતનનો ભય નથી. જેમ ગૃહસ્થના ધર્મ છોડી અને સાધુ ધર્મ સ્વીકાર કરે, પણ સાધુ ધર્મથી પડવાનો ભય તો છે જ, એમાં કઈ કોઈ ફેર પડે નહીં, તો પડવાનું તો પડે. કેમ કે એને માનો કે પ્રભુ પૂજા છોડી, દાન છોડ્યું, એને બાકીના બીજા વ્રતો છોડ્યા, અણુવ્રતો છોડ્યા, દ્રવ્ય અનુકંપાની વાત છોડી, પ્રવજ્યાના કારણે સાધુ ધર્મમાં ગયો, પણ એ સાધુ ધર્મના ધર્મ પાલનની અંદર પાછો એ શિથિલ થાય, ન્યાય ફસાઈ જાય, એટલે અતાત્વિક કીધો છે. ત્યારે જ્યાં ક્ષાયિક ભાવ ઉત્પન્ન થયો અને જે ધર્મ સંન્યાસ પ્રગટ્યો, એટલે કે 7મા ગુણસ્થાનક ઉપર ધર્મ સંન્યાસ પ્રગટ્યો, એને બધા જ ધર્મો છોડી દીધા. આનંદ ગંજીએ અપાસરો છોડ્યો, ગુરુ છોડ્યા, પ્રણાલિકા છોડી, સમાચારી છોડી, તો આનંદગનનું અકલ્યાણ થઈ કે કલ્યાણ થઈ? આ તાત્વિક ન પતિતો ભવેત, પછી એ પતિત થતો નથી, એ સતત આગળ ના આગળ. ચિદાનંદજી મહારાજે સંઘ છોડ્યો, એ પડદેવે લખ્યું છે, તો શું થાય? ઉર્ધ્વ શ્રેણી થાય કે અધોગતિ થાય? ઉર્ધ્વ શ્રેણી થાય. સંઘ છોડ્યો, એને એમ થયું કે હવે સંઘની અંદર આત્મધ્યાનની રમણતા રહી શકતી નથી, હવે જંગલમાં જઈને દેહ પડી જાય તો ભલે પડી જાય. વા સંઘ છોડ્યો એટલે દેહના સંઘને પણ છોડી દીધો, કે હવે હું રહીશ તો પછી એમ કે આહાર પાણી ગોચરી અપાસરા આ વિના શું થશે? તો કોનું થવાનું છે? જે તારી કાયાનું થવાનું. તો એણે એમ કહ્યું કે કાયાનું જે થવું હોય તે, પણ આત્મરમણતા હવે આ સંઘમાં શક્ય નથી. તો એકાકી પણ એ બધા ચાલે, અસંગપણાનો આદર્શ સમજવાનો. અસંગપણું ક્યાં સુધી છે? પણ ઉચ્ચની ભૂમિકા છે. ધર્મ સંન્યાસીઓ એ બધા જ ધર્મો જે કહેવાય, સાધુના ધર્મો, મુનિઓના ધર્મો, ગચ્છના ધર્મો, એ બધી સમાચારી છે, એ બધું છોડે. જિનકલ્પી સાધુ એટલે શું? જિનકલ્પી સાધુ એટલે શું? પછી એના તો ગોચરીના ધર્મો છૂટી જાય. એક જ માત્ર એનું રી, એની અસંગતા સિવાય કઈ રે નહીં. અસંગતા સિવાય કઈ રે નહીં. અને અસંગતાની અંદર આત્મ સ્વરૂપની લીનતા એ જ ધર્મ. આત્મ સ્વરૂપની લીનતા એ જ ધર્મ. એ ધર્મની અંદર જ્યારે એ લીન થાય છે આવા તાત્વિક ધર્મ સંન્યાસમાં, તો એમાંથી ને એમાંથી એ છેલ્લે પોતે અયોગી યોગમાં પ્રવેશ કરે છે. સામર્થ્ય યોગનું બીજું ધર્મ સંન્યાસ અને પછી યોગ સંન્યાસ. યોગ સંન્યાસ એટલે મન વચન કાયાના જે યોગ છે એને રૂંધીને એમાંથી પણ પોતે નીકળી જાય. દેહ એને છોડતો નથી, આવો યોગી પોતે દેહને છોડે છે. બસ આ સંસારી અને યોગીની અવસ્થામાં. આપણી તો ઘણી ઈચ્છા છે દેહનું એકેય પરમાણુ છોડવું નહીં, પણ દેહ છોડીને આપણને છોડીને ચાલ્યો જાય છે. આપણે રાખવાના જવા મારીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, આપણી આસપાસના લોકો પ્રયત્ન કરે એવું ઈચ્છીએ છીએ કે બધા કંઈક કરે તો સારું. ઈચ્છા અહીંયા છે કે હજી આ ડોક્ટર આમ કરે છે, જલ્દી કરે તો સારું, પોતે તો મરવાનો થયો છે, છતાં જલ્દી કરે તો સારું, આમાં કંઈક ફેરફાર થાય તો સારું, ચમત્કારની અપેક્ષા પણ રાખે છે. જીજીવિષા છે દેહની, દેહના ઉપર જીજીવિષા છે, જીવવાની ઈચ્છા છે. ત્યારે પેલો પોતે જ આ શરીરના બધા મન વચન કાયાને રોગને ક્રમશઃ કરીને એનાથી પોતાના ચૈતન્ય પ્રદેશોને દેહના પરમાણુથી છૂટા છૂટા કરે. કેટલો બધો ફેર પડી જાય આખી અવસ્થા. એટલે સામર્થ્ય યોગ જે પ્રગટે છે અસંગ અનુષ્ઠાન, એ આ અસંગ યોગ જે છે એમાંથી ઉપજતું પરિણામ છે. એ પરિણામ પણ બે પ્રકારે જ્ઞાનીઓએ કીધું છે. હરિભદ્ર સુરીએ યોગ દ્રષ્ટિ સમુચયમાં વાત મૂકી પછી આગળ. યશોવીજીએ તો આઠ દ્રષ્ટિની અંદર વાત મૂકી સમાપ્ત કરી, પણ હરિભદ્રજીએ તો કહ્યું કે હવે સામર્થ્ય યોગ જે પ્રગટે છે અસંગ અનુષ્ઠાન જો થાય તો સામર્થ્ય યોગ એક તાત્વિક એક અતાત્વિક ધર્મ સંન્યાસ યોગ, અને ધર્મ સંન્યાસ યોગમાંથી પછી એ યોગ સંન્યાસમાં જાય. આવો સામર્થ્ય યોગ એ ઉત્કૃષ્ટ પ્રકારનો છે એ વાત અહીંયા મૂકી છે. એટલે ચારેય જે અનુષ્ઠાન અને પાંચેય અનુષ્ઠાન, ચાર અનુષ્ઠાન યોગની અપેક્ષાએ જોવાના, પાંચ અનુષ્ઠાન એ પરિણામની અપેક્ષાએ જોવાના. અને પરિણામ શું આવવું જોઈએ? અસંગ અનુષ્ઠાન અને આ બાજુ સામર્થ્ય યોગ અથવા તો અમૃત, એ અસંગ અનુષ્ઠાન પરિણામ આ આવ્યું કે જે ઈચ્છિત છે તે જ પરિણમવું. તો જે ક્રિયા કરી રહ્યો છે અનુષ્ઠાનની એ અસંગ અનુષ્ઠાન કરે ત્યારે અસંગ અનુષ્ઠાનનું પરિણામ શું આવે? કે પોતાની અબંધ અવસ્થા ઉત્પન્ન થાય તે, અયોગી અવસ્થા ઉત્પન્ન થાય તે. અયોગી ન થાય તો અબંધ થઈ શકે એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો પૂર્ણ અબંધ. હવે બંધની કોઈ સંભાવના પણ ન રહી. પૂર્ણ અબંધ એટલે બંધ થાય જ નહીં, વાત પૂરી થઈ કે ન પતિતો ભવે. કેમ કે બંધના કારણ કયા હતા? વિદ્યાર્થી અવિરતી પ્રમાણ કષાય અને યોગ. યોગ ગયો, યોગ ગયો તો શેના આધારે બંધ થશે? બંધના શાસ્ત્રમાં ભગવાને દર્શાવેલા પાંચ કારણમાં પાંચમું પણ ગયું તો અબંધ અવસ્થા કેવી? પૂર્ણ. કારણ કે પુદગઢને બંધાવવા માટેનું કોઈ કારણ રહ્યું નહીં, અને કારણ ન હોય તો કાર્યની નિષ્પત્તિ થાય. આ વિતરાગ માર્ગ વૈજ્ઞાનિક, એકવાર આનું વિજ્ઞાન સમજાઈ જાય પછી તો ગમે તે વાત આવે તો એને કેવી રીતે એનું અનુસંધાન લેવું, કેવી સંધિ લેવી, કેમ સમજ લેવી, પ્રજ્ઞાના આધારે. કોઈ ઉતાવળ કરીને એક પેલી આગલી વાતને પહેલાં મૂકી દઈએ તોય મુશ્કેલી કાંઈ વડે નહીં. મારે અસંગ જ રહેવું છે. અરે ભાઈ, હજી સંઘમાં ધર્મ કરતા શીખ. મેં તો ક્યાંય હેલો છે સત્સંગની કલ્પનામાં. તો સત્સંગનો આધાર લીધા વિના અસંગતા પણ આવતી એ કૃપણ દેવે કીધું કે અસંગતા માટે સત્સંગ સિવાય બીજો કોઈ આધાર નથી. સત્સંગ સમૂહમાં થાય છે અને પરિણામ વ્યક્તિગત થાય છે. સત્સંગ કરનારો દિન પ્રતિદિન અસંગ થતો જાય છે એ ખબર પડે. સત્સંગ કરનારો દિન પ્રતિદિન અસંગ થતો જાય છે પોતાની ભાવ જગતમાં, પોતાના ભાવ જગતમાં એ અસંગ થતો જાય છે. હવે એને કોઈ સાથેના સંબંધના સ્નેહના સંયોગના એમાં ક્યાંય બંધકારક એવા કોઈ પરિણામ નથી, હોય તો મંદ થતા જાય. આ સાચી સત્સંગ કે જેમ બધું સત્સંગ કરે એમ એની અસંગતા વધુ ને વધુ અંતરંગ પરિણામ છે. અસંગતા એ અંતરંગ પરિણામ છે. એને જેટલા જેટલા સંસાર સાથેના પાસ સ્નેહ પાસના બંધનો છે એ બંધ પડે જાળવા પડે, એ હોવા છતાં એના બંધથી એ છૂટો પડતો જાય છે. સત્સંગથી અસંગતા આવવી જોઈએ. સત્સંગવાળો ચારે બાજુ લેપાય નહીં, પોતો હતો હવે આટલું કરતો તો સત્સંગ બંધ્યો તો એનો પતારો વધી ગયો, હવે તો નવરો જ નથી થતો. ત્યાં જવું છે ને ત્યાં જવું છે ને આના ઘરે જવું છે ને આની પધરામણી છે ને આનું છે ને તેવું છે ને તે આ સત્સંગના લક્ષણ નથી, અસંગતા લક્ષણ. સંસાર સંક્ષેપ થાય એ એનું પરિણામ છે. અસંગતા એ સત્સંગનું પરિણામ છે. જો એ પરિણામ ન આવ્યું, અંતર્મુખતાનું પરિણામ ન આવે અને ફેલાવાનું પરિણામ આવે તો સત્સંગ પડ્યો તો પછી તદ હેતુ થયો નહીં. એટલે એને શું કહેવાય? અનનુષ્ઠાન. કર્યું ખરું પણ કઈ અર્થ નહીં, એને ક્રિયા કરી ન કર્યા, કર્યું ન કર્યા, એને વિષ કે ગરજ ન થાય પણ અનઅનુષ્ઠાન કે ભાઈ જે હેતુ માટે હતું તદ હેતુ ન થયું. તદ હેતુ ન થયું તો કયું થયું? અનઅનુષ્ઠાન. કે તે કર્યું તારા પાડોશીએ ન કર્યું, બે હરખા કઈ માર્ક ન મળ્યા. સૂક્ષ્મતાની વાતો છે, જરા સમજતા જઈએ. જેટલું સમજાય એટલું સમજવું, પકડાય એટલું પકડવું. પણ આ અસંગતાનો માર્ગ છે શેમાં? સત્સંગ. પાછું સત્સંગમાંથી વધારે પાછું આપણે આનો થઈ જાય સંસાર સંગી. હા, એ વડે સરસ બીજું કીધું કે અસંગ થવું તો સત્સંગ જોડ. તો આ વીસ એ અસંગતા કેવી? વીસ એ અસંગતા એને કરડી ખાશે, કોરી ખાશે, કલ્પનામાં જશે અને ક્યાંય નહીં ક્યાંય મનના પરિણામની અંદર નવો સંસાર ઉભો કરશે. કારણ કે અસંગતા એની વીસ અનુષ્ઠાન છે. સમજણપૂર્વકનું, શક્તિપૂર્વકનું, સામર્થ્યપૂર્વકનું, પ્રજ્ઞાપૂર્વકનું નથી, બોધબળ નથી. આ સાતમામાં અસંગ અનુષ્ઠાનમાં બોધબળ કેવું આવ્યું? પ્રભા દેવું. તણખલા જેટલો બોધ હોય ને અસંગ થવા જાય તો શું થાય? બોધની અવસ્થા કેવી? તણખલા જેવી. અને થવું જે અસંગ તો બોધ તો તરત છરી જશે, આવશે પાછો. વૈરાગ્યની અંદર કસાઈના પરિણામ થાય, બીજું શું થાય? તો આ વીસ અને ગરજ. કૈરો લીધો વૈરાગ્ય, પરિણામ ગરજ. ગરજ એટલે ધીરે ધીરે મારે તે. વીસ તાત્કાલિક મૃત્યુ, ગરજ ધીમું જે છે, વીસ છે તાત્કાલિક છે. એટલો ફેર ડિગ્રીનો તારતમ્યતાનો છે. છેલ્લા જે પત્રો આપણે છે અસંગ રહ્યું, અસંગ રહ્યું ને એને માટે ટ્રાય કરતા હતા, એમાં આમાં કેટલો ફરક છે?
આનાથી આવે નહીં.
ચાલો આ તો ચર્ચા કરીશું, જેટલું પકડાય એટલું પકડો. કોઈ પ્રશ્નો હોય તો કહો.
ધર્મસન્યાસ અને યોગ સંન્યાસ તાત્વિક અને અતાત્વિક. ધર્મ સંન્યાસમાં અતાત્વિકમાં
ભય થાય, અતાત્વિક રીતે થયો હોય
એમ એ ઉપસમની ખ્યાલ બે એમાં આવે. જો ઉપસમ શ્રેણીએ હોય તો આ ભય,
પણ એ ઉપસમ શ્રેણીએ ચડ્યો હોય ને એમાં જો એનું આલંબન શરૂ રાખવું હોય કૃપાળુ દેવી જેમ કીધું હોય તો થરા એ પાછો એ શ્રેણી બદલી શકે.
હા હા, અતાત્વિક તો જ છે.